सहयात्रियों, योगमां मानव संबंधों ए विषय पर अपने बात करी रहा छे। छेल्ले मानव संबंधों विषय श्री अरविंदे जे सर्वसामान्य विधान करी छे एना ऊपर अपने थोड़ी विचारणा करी हती। हवे आजे मानव संबंधों संदर्भ में साधना पद्धतियों अने केटलाक विशिष्ट मानव संबंधों संदर्भ में श्री अरविंदे जे कई कहू छे एनी आपने केटलीक वार एमाथी निकलता सूचितार्थों ने पण आमां आवरीने चर्चा करीशुं। श्री अरविंद कहे छे के मानव संबंधोना संदर्भमां बे प्रकारनी साधना थई शके। एक त्यागनी साधना अने एक यथास्थितिनी साधना, ज्यां छीए त्यां रहीने करवानी साधना। आपणे शरूआतमां जोयुं छे के त्याग द्वारा पूर्ण योगमां गुफा के वननुं निर्जन एकांत क्यारेय अभिप्रेत नथी। એટલે શ્રી અરવિંદ જ્યારે ત્યાગની સાધનાની વાત કરે છે ત્યારે એમાંથી એમ સૂચવાય છે કે પરિવાર અને સમાજને ત્યાગીને આશ્રમી થઈ અને જે સાધના કરવામાં આવે છે તે આશ્રમીની સાધના ત્રણ પ્રકારની હોઈ શકે। પહેલું તો એ આપણે યાદ રાખીએ કે વ્યક્તિ જ્યારે પરિવાર કે સમાજને છોડીને આશ્રમમાં જાય છે ત્યારે એ બહારથી સંબંધોને કાપી નાખે અથવા એનાથી અળગો થઈ જાય છે। પરંતુ એની ચેતનામાં, ખાસ કરીને એની પ્રાણિક ચેતનામાં, એ સંબંધો વત્તેઓ છે અંશે એવા ને એવા રહ્યા હોય છે। એ આસક્તિઓ કંઈ સ્થળ બદલવાથી ચેતનામાંથી નિર્મૂળ થતી નથી। એ માટે એ ત્રિવિધ સાધના કરી શકે। પહેલી સાધના એ કે પરિવાર વગેરે તરફથી જ્યારે એ પ્રાણિક સંબંધોને ચાલુ રાખવા માટે પત્ર વ્યવહાર વગેરે દ્વારા પ્રયત્નો કરવામાં આવે ત્યારે સાધકે આશ્રમીએ ખાસ કરીને શરૂઆતના તબક્કાઓમાં શક્ય હોય તો એનો બિલકુલ પ્રતિભાવ ન આપવો। અમે એવા આશ્રમીઓ જોયા છે કે પરિવાર તરફથી પત્ર આવ્યો હોય તો એ વાંચ્યા વિના સીધો જ જેમણે માના ચરણે ધર્યો હોય અથવા માય દેહ છોડ્યા પછી સમાધિ ઉપર સમર્પિત કરી દીધો. અને આમ છતાં ધારો કે પ્રતિભાવ આપવો અનિવાર્ય લાગે તો પ્રાણિક વાતાવરણમાં તણાયા વિના માત્ર સાધનાકીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને શક્ય એટલો સંક્ષિપ્ત પ્રતિભાવ એ આપી શકે. બીજી જે સાધના એને કરવાની છે, સંબંધોના અનુસંધાનમાં, તે એ કે આશ્રમમાં ગયા પછી ત્યાં નવા પ્રાણિક સંબંધો એને ઊભા કરવા જોઈએ નહીં. નહીં તો આ આખી પ્રક્રિયા માત્ર સ્થાનાંતરની પ્રક્રિયા બની અને અટકી જશે. પરિવાર સમાજમાંથી આશ્રમમાં આવ્યા, પણ પ્રાણિક વાતાવરણ પહેલા હતું એવું અહીંયા પણ રહ્યું, માત્ર વ્યક્તિઓ બદલાઈ. હવે આ બે જે સાધનાઓ છે એ બાહ્ય સાધનાઓ છે, ગૌણ સાધનાઓ છે, ટેકારૂપ સાધનાઓ છે. એણે જે ખરી સાધના કરવાની છે એ આંતર સાધના છે, જેમાં તે અંતરની પૂરી સચ્ચાઈથી, નિષ્ઠાથી, સ્વસ્થ તીવ્રતાથી અને સાતત્યપૂર્વક માતાજી અને શ્રી અરવિંદને અભિપ્સા પ્રાર્થના કરે કે તેમની દિવ્ય શક્તિ પોતાની ચેતના ઉપર કાર્ય કરીને આ પ્રાણની ઈચ્છાઓ અને આસક્તિઓમાંથી પોતાને સંપૂર્ણપણે મુક્ત કરે. જો આ અભિપ્સા અને પ્રાર્થનામાં સચ્ચાઈ હશે, તીવ્રતા હશે, સાતત્ય હશે, તો પ્રમાણમાં ઘણી ત્વરાથી આ પ્રાણિક ચેતનાનો, આસક્તિ ઈચ્છાઓનો કચરો દિવ્ય શક્તિ દ્વારા સાફ કરી દેવામાં આવશે. તો આ થઈ ત્યાગની, આશ્રમવાસની મુખ્ય સાધના. સંબંધોના સંદર્ભમાં બીજી સાધના છે યથાસ્થિતિની સાધના, જ્યાં છીએ ત્યાં રહીને કરવામાં આવતી, પરિવારમાં સમાજમાં રહીને કરવામાં આવતી સાધના, એટલે કે જે આપણા માતા બધા એને ઓછે વત્તે અંશે લાગુ પડે છે એ સાધના. એમાં સાધકે એક મહત્વનું કાર્ય એ કરવાનું હોય છે, એ સાધના શરૂ કરતા પહેલા જ્યારે સામાન્ય લૌકિક જીવન એ જીવતો હોય છે ત્યારે સંબંધોનો એક જબરજસ્ત મોટો પથારો એને પાથર્યો હોય છે. જાત ભાતના સંબંધો, શારીરિક સંબંધો, પરિવારના સગાઓ વગેરેના સંબંધો, વ્યાવસાયિક સંબંધો, આર્થિક સંબંધો, સ્વાર્થમાંથી બાંધેલા અને વિકસાવેલા સંબંધો, અને કેટલીક વખત સાચા ખોટા સામાજિક અને બીજા ડરને કારણે પણ બાંધેલા અને ચાલુ રાખેલા સંબંધો. સંબંધો તો સાચેવા જ પડે ને, આપણે જો નહીં જઈએ તો સારા માઠા પ્રસંગે આપણે ત્યાં કોણ આવશે ને, કોણ આપણને મદદ કરશે? ભાઈ સંબંધો છે તો આપણું ગાડું ચાલે છે. આવી કોક વિચારણાથી ચાલુ રહેલા સંબંધો. હવે સાધનામાં પ્રવેશ કર્યા પછી સાધકે આ મોટા ભાગના સામાજિક અને પ્રાણિક સંબંધોનો વીંટો વાળવો પડશે, એને સંકુચિત કરવા પડશે, મર્યાદિત કરવા પડશે, સીમિત કરવા પડશે. અને પેલી વિચારણા તો એને છોડી જ દેવી પડશે કે આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે આપણું. એનો અર્થ જો એ ચાલુ રાખે તો એનો અર્થ એ થયો કે સાધકને માનવ સંબંધોમાં અને માનવ સહાયમાં દિવ્ય સંબંધ અને દિવ્ય સહાય કરતા વધુ વિશ્વાસ છે, વધુ ભરોસો છે, વધુ શ્રદ્ધા છે. એને ખરેખર તો એવી શ્રદ્ધા હોવી જોઈએ, એવો વિશ્વાસ હોવો જોઈએ કે મેં માતાજી અને શ્રી અરવિંદનું શરણ લીધું છે. એટલે જ્યારે જ્યારે અનિવાર્યપણે જરૂર હશે મને સહાયની, ત્યારે ત્યારે એમના તરફથી કોઈ ને કોઈ રીતે એ સહાય મને આવવાની છે. પણ આ સંબંધો જે ચાલુ રાખે જૂના પ્રકારના અને જૂની વિચારસરણીથી, તો કલાકોના કલાકો, દિવસોના દિવસો એ સાવ સામાન્ય ચેતનામાં જીવન જીવે છે. સતત એની ચેતના નિરર્થક વસ્તુઓમાં બહાર ફેંકાયા જ કરે છે. અને એ રીતે સાધનામાં અવરોધ પેદા થયા જ કરે છે. આ સંદર્ભમાં વિવેકાનંદનું એક સરસ વાક્ય હું આપને કહું. તેઓ એમ કહે છે કે માનવ સહાય જેટલી ઓછી એટલી ભગવાનની સહાય વધારે. આ વિશ્વાસથી એને જવાનું છે. નવા સંબંધો એ બાંધી શકે અને કેટલીક વાર સાહજિક રીતે બંધાય, પણ એ સંબંધોના કેન્દ્રમાં ભગવાન હોય, માતાજી હોય, શ્રી અરવિંદ હોય. એટલે માતાજી જેને સ્પિરિચ્યુઅલ ફેમિલી કહે છે, એવો એક આધ્યાત્મિક પરિવાર ઉભો થાય અને ત્યાં જે આદાન પ્રદાન થાય એમાં એક સાધનાનું વાતાવરણ હોય, માતાજીનું પેલું વાક્ય બી ઇન ધ એટમોસ્ફિયર, તો એ વાતાવરણમાં સાહજિક રીતે રહેવાનું થાય અને એ રીતે સાધનાને વેગ મળે, અવરોધ ન થાય. અને પરિવારમાં પણ અનિવાર્યપણે સાધક જે કેટલાક સંબંધોમાં એને રહેવું પડે, એમાં પહેલા જે વ્યવહારો એક આવેગપૂર્વક આવેશપૂર્વક કદી મદીને ભગવદ્ ગીતાનો શબ્દ વાપરીએ તો જ્વરપૂર્વક કરતો હતો, એને બદલે ફરજરૂપ અનિવાર્ય વ્યવહાર એ ચોક્કસ કરશે, પણ એક શાંતિપૂર્વક શમપૂર્વક સમતાપૂર્વક એક અંદરના અળગાપણાથી એક તાટસ્થ્યથી એ વ્યવહારો કરશે. અને જ્યાં જ્યાં એને એમ લાગે કે આ મારી ફરજ છે, આ મારો સ્વધર્મ છે, ત્યાં ત્યાં એ પૂરી નિષ્ઠાથી પોતાનો સ્વધર્મ બજાવશે, સ્વધર્મનું અનુષ્ઠાન કરશે. પરંતુ એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ માટે નહીં, બીજા કોઈ હેતુ કે પ્રયોજન માટે નહીં, માત્ર ભગવાનને ખાતર. અને એટલે એ સ્વધર્મના અનુષ્ઠાનમાં વ્યક્તિઓ તરફની એક નિરપેક્ષતા રહેશે, ફળ અને કર્મ સુદ્ધાની એક નિષ્કામતા અને અનાસક્તિ રહેશે. અને એ રીતે કેટલાક બાહ્ય વ્યવહારોનું સ્વરૂપ ઉપરથી ભલે એવું ને એવું રહે, તેમ છતાં અંદરથી એનું સ્વરૂપ ધર મૂળથી પલટાઈ ગયું હશે અને એ દેખાતા લૌકિક કર્મો ખરેખર આધ્યાત્મિક સાધના બની રહેશે. તો સંબંધોના સંદર્ભમાં આ બે પ્રકારની સાધનાની આટલી વાત. હવે શ્રી અરવિંદ મા બાપના સંતાન ઉપરના ઋણનો જે વિચાર છે એને વિશે થોડુંક કહે છે. આ વિચાર આપણા ભારત વર્ષમાં હજારો વર્ષથી ચાલ્યો આવે છે. મા બાપે સંતાનને જન્મ આપ્યો છે, તન મન ધન ખર્ચીને એને ઉછેરીને મોટો કર્યો છે, સંસ્કારો રેડ્યા છે, એટલે મા બાપનું સંતાન ઉપર એક મોટું ઋણ છે અને સંતાને એ ઋણ માં બાપની સેવા દ્વારા અને બીજી રીતોથી અદા કરવું જોઈએ. બહુ જ જાણીતો વિચાર ભારતીય માનસમાં ખૂબ ઊંડે સુધી પ્રસરેલો આ વિચાર છે. અને શ્રવણના કે વિદુરજીના કેવા બીજા અનેક ઉદાહરણો દ્વારા આપણા ધર્મગ્રંથોમાં એને પુષ્ટિ આપવામાં આવેલી છે. શ્રી અરવિંદ કહે છે કે આ એક બિલકુલ સામાજિક વિચાર છે, આ આધ્યાત્મિક વિચાર નથી, આ સાધનાલક્ષી વિચાર નથી, આ યોગિક વિચાર નથી. એટલે જે લોકો માત્ર સામાજિક જીવન જીવે છે, એટલે કે સમાજના 99% કરતા વધારે માણસો, એમને માટે આ બરાબર છે. પરંતુ જે સંતાનો સાધનાનું, તે પણ ત્યાગની સાધનાનું જીવન જીવવા માંગતા હોય, તેમને આ વિચાર બંધન કરતા થઈ શકે નહીં. એમનું ઋણ અને એમની ફરજ માત્ર ભગવાન તરફ, ભગવાન માટે, બીજા કોઈ માટે નહીં. આપણામાંથી ઘણાને સહેજ આંચકો લાગે એમ શ્રી અરવિંદ આગળ વધીને એમ પણ કહે છે કે સંતાને ક્યારેય મા બાપને એવું કહ્યું હતું નથી કે તમે મને પૃથ્વી ઉપર લઈ આવો, આ જગતમાં લઈ આવો. મા બાપ એમના પ્રાણની, ઇન્દ્રિયોની, શરીરની ઈચ્છાઓ અને ઉપભોગ માટે અથવા એના પરિણામ રૂપે સંતાનને આ પૃથ્વી ઉપર લઈ આવતા હોય છે, અને એથી એ સંતાનને ઉછેરીને મોટું કરવું એ સ્વાભાવિક રીતે જ એમની ફરજ બની રહે છે. અને એમ કરવાથી સંતાન ઉપર મા બાપનું ઋણ ઊભું થાય છે એવું માની શકાય નહીં. કદાચ કોઈને એમ લાગે કે શ્રી અરવિંદનો પોતાનો આ આગવો વિચાર છે અને ભારતીય આધ્યાત્મિક વિચારધારાનું આને સમર્થન મળી શકે એમ નથી. આપણને પેલા સંસ્કારો જે ખૂબ દૃઢ છે એને કારણે આ વિચાર જટ સ્વીકારાતો નથી આપણી ચેતના. પણ આમ તો સાધના એટલે સંસ્કાર મુક્તિ એમ છે, એટલે એ સંસ્કારોને સહેજ બાજુ પર રાખીને તટસ્થતાથી આપણે આને જોવાનો પ્રયત્ન કરીએ. જો હિન્દુ ધર્મના જે સૌથી મોટું હિન્દુ ધર્મનું પ્રમાણ એ શ્રુતિ વચનો, વેદ અને ઉપનિષદના વચનો, ઉપનિષદમાં એક વાક્ય છે यदहरेव विरजित तदहरेव प्रव्रजित। जे दिवसे यदह विरजित वैराग्य थयो इतले के जगतनी विविध वस्तुओं माटे, व्यक्तियों माटे, परिस्थितियों माटे, भोग उपभोग माटे नो राग अंदर थी क्षीण थई गयो, मोड़ो पड़ी गयो। तेज दिवसे तद अहह एव प्रव्रजेत, प्रव्रज्या लेवी संन्यास लेवो, संसार छोड़ी देवो। अपने जोई शकीए छे के अहीं कोई कशुज वच्चे आवतुं नथी, कोई ऋण कोई फरजो नी वात अहीं छे नहीं। हिंदू धर्म नु बीजू प्रमाण श्रुति थी उतरतु घणु महत्वनु ए स्मृति नु प्रमाण, स्मृति वचन ने महाभारत नो स्मृति मां समावेश थयेलो छे। महाभारत में एक वाक्य छे, आत्मार्थे पृथ्वीम त्यजे, आत्मा माटे परमात्मानो साक्षात्कार करवा माटे पृथ्वी ने पण छोड़ी दई शकाय, समग्र जगत नो समग्र संसार नो स्वाभाविक छे, मां बाप पण आवी गया ने छोड़ी देवा। क्या है एवं नहीं कहू कि आटली आटली फरजो पूरी कर्या पछी छोड़ी देवा अने शंकराचार्यना स्तोत्रमां तो पिता नैव मे नैव मातान बंधु इच्छे ज ब्रह्मना साक्षात्कार माटे, ब्रह्मनी आराधना माटे नहीं पिता नहीं माता नहीं बंधु कशु। कदाच कोई ना मन में एवो विचार आवे क्या तो ज्ञान मार्ग ना बधा वचनों छे, कर्म मार्ग नी साधना ना नथी, भक्ति मार्ग नी साधना ना नथी अने पूर्ण योग ना पाया मां तो भक्ति पड़ेली छे, समर्पण पड़ेलू छे। तो हूँ अपने साधना दरमियान अने सिद्धि मळ्या पछी समग्र जीवन समाजनी वच्चे गाळना गुजरातना मूर्धन्य भक्त कवि नरसिंह मेहतानु वचन आपने याद अपावो। नारायणनु नाम ज लेता वारे तेने त्यजिए रे, कुळ ने त्यजिए कुटुंब ने त्यजिए, त्यजिए माने बाप रे, भगिनी सुत दारा ने त्यजिए, जेम तजे कंचुकी साप रे। सर्प जेटली स्वाभाविकता थी काचड़ी छोड़ी दे एवी रीते नारायण नी आराधना माटे, भगवान नी साधना माटे जे कई अवरोध रूप होय ए बधु छोड़ी दे। એટલે શ્રી અરવિંદનો જે આ વિચાર છે એને પ્રાચીન અને પ્રમાણમાં અર્વાચીન એવી ભારતીય આધ્યાત્મિક વિચારધારાનું પૂરું સમર્થન છે। તો આટલી વાત થઈ ઋણના સંદર્ભમાં, संतानों ऊपर माता पिता नो ऋण ए संदर्भ में हवे लग्न संबंध ना संदर्भ में श्री अरविंदे जे कहू छे एना ऊपर एनी थोड़ी बात करिए। एक साधक ने एक पत्र में श्री अरविंद लखे छे के लग्न जीवन ए एक दिशा में जाए छे अने यौगिक जीवन साधनानु जीवन ए साव उल्टी ज साव जुदी ज दिशा में जाए छे। अने पछी आगळ एनु कारण बतावे छे केम के लग्न जीवन ए प्राण नी इच्छाओ इंद्रिय अने देहना भोगो एनी आसपास गुंथायेलू होय छे ए धरीनी आसपास लग्न जीवननू पैडू गोल गोल घुम्याश करतु होय छे। જ્યારે યૌગિક અથવા સાધનાનું જીવન એટલે આ પ્રાણ ઇન્દ્રિયો શરીરની ઉપર ઉઠીને દિવ્યતામાં અથવા દિવ્યતાની આસપાસ જીવવામાં આવતું જીવન હવે આ વિધાનને આધારે યૌગિક જીવન વિતાવવા માંગતી કોઈ અપરિણિત વ્યક્તિ માત્ર બુદ્ધિના વિચાર કે તર્કથી એવું માની ન લઈ શકે અથવા એવા તારણ ઉપર ન પહોંચે કે પોતે લગ્ન નહીં કરે। એનું કારણ એ છે કે ગમે એટલો વિચાર કરે છતાં એ વ્યક્તિને પોતાને પોતાની આંતરયાત્રામાં પોતાના આંતર વિકાસ માટે કેવા કેવા અનુભવોમાંથી કેટલા સમય સુધી પસાર થવાનું છે એની એને ખબર પડતી નથી, એનો એને ખ્યાલ આવતો નથી। એની જાણ હોય છે સર્વજ્ઞ ક્રાંતદર્શી ભવિષ્યને પણ હસ્તામલકવત હાથમાં રહેલા આમળાની માફક સ્પષ્ટ રીતે જોતા ગુરુના દર્શનમાં એની દૃષ્ટિમાં એમની પાસે એનું જ્ઞાન હોય છે। એટલે આ આખી સમસ્યા એને તર્કથી નથી સુલઝાવવાની, ગુરુના ચરણોમાં દિવ્ય શક્તિના ચરણોમાં એને મૂકી દેવાની છે અને પછી જે કંઈ અનુભવોમાંથી એ પસાર કરાવે એને શક્ય એટલા આનંદથી અથવા શક્ય એટલી સમતાથી અને દુઃખ અનુભવવું પડે તો દુઃખ અનુભવીને પણ એમાંથી પસાર થઈ જવાનું છે। એવી એક શ્રદ્ધા સાથે કે જે કંઈ થઈ રહ્યું છે ને જે કંઈ થશે એ છેવટે મારા આધ્યાત્મિક કલ્યાણ માટે જ છે અને હશે। હું આપને બે ઉદાહરણો આપણા આશ્રમમાંથી આપીશ જે આ વાતને બિલકુલ સ્પષ્ટ કરી નાખે છે. દિલીપ કુમાર રોય લગ્ન પોતે કરવા કે નહીં એ સંદર્ભમાં પત્ર લખીને શ્રી અરવિંદને પૂછાવે. શ્રી અરવિંદે પત્ર લખ્યો ના ઉત્તર રૂપે અને એમાં એમ જણાવ્યું કે જો તારે માત્ર પ્રાણ અને ઇન્દ્રિયોના ભોગોનું જીવન જીવવું હોય તો તને ગમતું કોઈ પણ પાત્ર તું પસંદ કરી લે અને લગ્ન કર. તું કલાકાર છે, સંગીતજ્ઞ છે અને પ્રધાનતયા તારે કલાનું જીવન વિતાવવું હોય તો કોઈ કલાકાર પાત્રને પસંદ કરી અને એની સાથે જોડાઈ જા અને લગ્ન કરી લે. પણ જો તારે યોગ કરવો હોય તો લગ્નનું નક્કી કરે એ પહેલા 100 વાર વિચાર કરે છે, જેના પરિણામે દિલીપકુમાર રોય લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. કારણ કે એમાં હિંમત એ જ હતી. બીજી બાજુ નોલિની દા નું ઉદાહરણ લઈએ. શ્રી અરવિંદના સૌથી જૂના સાથી, બોમ્બ કેસ અને એની પહેલા પણ, અને શ્રી અરવિંદ 1910માં પોન્ડિચેરી આવ્યા અને મને યાદ છે ત્યાં સુધી નોલિનીદા 1912માં આવ્યા. જૂના જોગી સાચા અર્થમાં અને વરિષ્ઠ સાધક. એકવાર શ્રી અરવિંદે એમને માટે કહેલું કે જો નોલિની મારો યોગ કરતો નથી તો આશ્રમમાં બીજું કોણ મારો યોગ કરે છે. આવા અત્યંત ઊંચી કોટીના સાધક આશ્રમમાં વર્ષો રહ્યા પછી એકવાર શ્રી અરવિંદે એમને કહ્યું બોલાવીને કે તું બંગાળ પાછો જા, લગ્ન કર, સંસાર માં. ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરી નોલિનીદા ગયા કલકત્તા, લગ્ન કર્યા, સંતાનોના પિતા પણ બન્યા, અમુક વર્ષો ત્યાં વિતાવી અને પાછા આવ્યા. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ગુરુને ખબર હોય છે, દિવ્ય શક્તિને ખબર હોય છે કે પોતે પોતાને કયા અનુભવોમાંથી, સાધકને કયા અનુભવોમાંથી પસાર થવાની છે. એટલે બુદ્ધિથી, તર્કથી, વિચારથી આનો નિર્ણય કોઈ પણ અપરિણિત વ્યક્તિ કરી શકે નહીં. અને એવી જ રીતે પરિણિત વ્યક્તિ કે વ્યક્તિઓ પણ આ વિધાનને આધારે એવું ન માની લે, એવું તારણ ન કાઢી લે કે અમારે માટે કે મારે માટે યોગિક જીવનના બારણા સદાયને માટે બંધ છે, કારણ કે લગ્ન કર્યું છે. લગ્ન પછી લાંબા ટૂંકા સમય જ્યારે જો બંને યોગિક જીવન તરફ જાગૃત થાય, દિવ્યતા તરફ અભિમુખ થાય, તો એમણે માત્ર આટલું જ કરવાનું છે કે પ્રાણ, ઇન્દ્રિય અને શરીરના ભોગો જે કેન્દ્રમાં હતા એને બાજુએ ખસેડી નાખવાના અને દિવ્યતાને એને સ્થાને મૂકી અને એ દિવ્યતા માટે એ માતાજી અને શ્રી અરવિંદ માટે જીવન જીવવાની શરૂઆત કરી દેવાની. પરંતુ બેમાંથી એક જ વ્યક્તિ જો દિવ્યતા તરફ અભિમુખ થાય અને બીજી વ્યક્તિ ન થાય તો કેટલીક વાર નહીં પણ લગભગ હંમેશા બહુ ગંભીર પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે, જબરજસ્ત સંઘર્ષો પેદા થતા હોય છે દાંપત્યમાં. પણ જો વ્યક્તિની અભિપ્સામાં નિષ્ઠા હશે, સચ્ચાઈ હશે, અથવા તો દિવ્ય શક્તિ એ વ્યક્તિને ખરેખર પોતાની પાસે ખેંચી લેવા માંગતી હશે, તો એ બધા સંઘર્ષોના વાવાઝોડામાંથી ને પસાર કરાવીને એક તબક્કો એવો લાવશે. સંજોગો બદલીને, પરિસ્થિતિ બદલીને, નવી પરિસ્થિતિ ગોઠવીને કે જેને કારણે વ્યક્તિ સાધના સરસ રીતે કરી શકે, અથવા તો એ વ્યક્તિની આંતરચેતના ઉપર એવું કાર્ય કરશે, એને એવી રીતે રૂપાંતરિત કરશે કે બહારની પરિસ્થિતિ વધતે ઓછે અંશે એવી રહેવા છતાં અંદરથી એની સાધના એ બરાબર ચાલે. પણ જો અંતરની સચ્ચાઈ હશે તો ક્યારે કોઈ રીતે સાધના અટકી પડવાની નથી. સમય લગભગ પૂરો થયો છે. આ વિષયને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આભાર. એક નાનકડી જાહેરાત.